તારીખ 3/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 204 205 અને 206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 150.
માનવો વિપદા એ ખરેખર વિપદા નથી અને માનવી સંપદા એ સંપદા નથી. પ્રતિકૂળતા જગતવાદ પ્રતિકૂળતા કહેવાય છે. જ્ઞાનની દ્રષ્ટિમાં અથવા વાસ્તવિક જ્ઞાન દ્રષ્ટિમાં જ્ઞાનની દ્રષ્ટિ કહો કે વાસ્તવિક જ્ઞાનની દ્રષ્ટિ કહો, એમાં ખરેખર યોગદાન છે. કોઈ પ્રતિકૂળતા જીવને દુઃખ પહોંચાડી શકતી નથી. સુખ સ્વભાવ આત્મા અનંત સુખનો અંગ છે, એને દુઃખી કરવા કોઈ સમર્થ નથી. બાહ્ય પદાર્થો એને દુઃખી કરવા સમર્થ નથી. જે સ્વતઃ સુખ સ્વરૂપ છે, સ્વાભાવિક સુખ સ્વરૂપ છે, એને મિટાવી દે, એને ફિટાવી દે, એ વસ્તીનો નાશ કરે તો દુઃખ થાય. દુઃખ તો ફક્ત એ વાતનું છે કે પોતે સુખકંદ છે, એ ભૂલ્યો છે, એ વાત છે. એને લઈને અનેક પ્રકારની કલ્પના થાય છે દુઃખ સંબંધીની. આનાથી દુઃખ થાય, આનાથી દુઃખ થાય, આનાથી દુઃખ થાય, પણ ખરેખર એ દુઃખદા નથી. અને બહારની સંપદા એ સંપદા નથી, કેમ કે કોઈ પદાર્થો આત્માને સુખ આપે એ વસ્તુ સ્થિતિ નથી, વસ્તુના સ્વરૂપમાં નથી. ક્યાંયથી સુખ આવે? કોઈ જીવને કોઈ બાહ્ય પદાર્થમાંથી સુખ આવે, કોઈ સંપત્તિમાંથી સુખ આવે એવું કદી બનતું નથી. એ ત્રણેય કારણો છે. તેથી જગતમાં જે સંપદા અને વિપદાનો વ્યવહાર છે, એ અજ્ઞાનથી રૂઢ થયેલો વ્યવહાર છે, અથવા મૂળ જીવોની એ રૂઢ થઈ ગયેલો વ્યવહાર છે. મૂળતા એમ કે એનું જ્ઞાન મૂંઘાઈ ગયું છે, જેનું જ્ઞાન વ્યક્તિના સ્વરૂપને જોવા શકતું નથી, એવા જ્ઞાનમાં એ ગરબડ છે બધી સંપદાને વિદ્યાને સ્વીકાર કરવાની. કે આ રીતે વિવેક કરવા જોઈએ છે. બહુ તો વિવેક છે
બરાબર.
સુખ અને દુઃખ ના કારણભૂત જે કોઈ પ્રકાર છે એમાં આ વિવેક કરવા જોઈએ છે. ચૈતન્યનું વિસ્મરણ એ ચાલી ગયું. ચૈતન્યનું વિસ્મરણ એ મોટી વિપદા છે. ક્યાંથી દુઃખ ઉત્પન્ન થાય? તો પોતે સુખ સ્વરૂપી ચૈતન્ય સ્વરૂપી આત્મા છે એ ભૂલી જાય છે, એનું વિસ્મરણ થાય છે. વિસ્મરણ થાય છે એટલે અહીંયા જે સ્મૃતિ જ્ઞાન સ્મૃતિ નિસ્મૃતિ ભેદ છે એ વાત નથી લેવી, પણ બેભાન પણ થાય છે. પોતે સુખ સ્વરૂપ છે એવા પોતાના સ્વરૂપના વિષયમાં પોતે બેભાન છે એનું વિસ્મરણ થાય છે. એ મોટી વિપદા છે. મિથ્યાત્વ અવસ્થામાં દર્શનનું પરિણામ એવું છે કે જેને લઈને જીવ પોતાનું નિરીપદ એ વિષયમાં બેભાન રહે છે, કર્મજનિત પદમાં સભાન રહે છે. જે મનુષ્ય જે કોઈ કર્મના ઉદયમાં આવ્યો એમાં સમાન રહે છે અને મૂળ સ્વરૂપના વિષયમાં બે ભાન રહે છે. એને વિસ્મરણ કહે છે. આ જીવને જે દુઃખના પરિણામ ઉપજે છે એનું કારણ મૂળમાં આ છે કે પોતાના સુખકંદનું વ્યભાન કરવું છે. જે પદાર્થમાં અનંત 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 બેહદ સુખ ભોગવું છે એટલા બેહદ સુખનો એવો બંધ છે કે દુઃખો ઉત્પન્ન થવાનું મૂળ કારણ આ છે. અને આવા ચૈતન્યનું સ્મરણ એની સાવધાની એની સંભાળ સ્મરણ રીતે યાદ કરવું એમને વિકલ્પથી યાદ કરવું કે હું આત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપે છું, હું સુખ સ્વરૂપે છું, દ્રષ્ટિશીલ વિકલ્પ એમ કરે કે હું સુખ સ્વરૂપે છું એમ નહીં. એ સ્મરણ ચૈતન્યનું સ્મરણ એટલે ચૈતન્યની સંભાળ હું સુખ સ્વરૂપે છું એ અંતર સંભાળ લેવી એ જ ખરેખર સાચી સંપદા છે. એ જ સુખી થવાનો ઉપાય છે. એ જ અનંત ગુણોને પ્રગટવાનું ગુણોની સંપત્તિ પ્રગટ થવાનું એ આ ચૈતન્યનું સંભાળ કરવી એ જ ખરેખર કારણ છે. બીજું કોઈ કારણ નથી. આ સંપદા અને વિપદાના વિષયમાં વિવેક કરવાનો છે. સુખી થવું હોય જેને દુઃખી રહેવું હોય અથવા જે દુઃખ છે એને સુખ માનીને દર્શિત હોય એને આવો વિવેક થતો નથી, એને આ પ્રકારના પરિણામ થતા નથી. પણ તેથી કરીને દુઃખ મટીને સુખ થશે એવું તો બનવાનું નથી. સ્વરૂપ નિર્ણય થાય એ સમજવાનું છે. પરમાત્મા કરીને 190 નંબર નો ઘરમાં સર્પ દાખલ થઈ ગયો હોય તો કોઈ ઓઢીને સુઈ જવાનું નથી, સર્પ આપણને નહીં દેખાય, આખું ઊંચી જાવ સર્પને જુએ તો ભય થાય નહીં, કે પછી તો આંખ ઊંચા પછી સર્પ જ દેખાશે બીજું કઈ દેખાશે. એમ ભય છે કોઈને એવું માનતું નથી. કોઈ મારવા પાછળ પડ્યું હોય હથિયારબંધ પોલીસ પોતાને મારો આપતો હોય એવા ગુનાનો આરોપ આવી ગયો હોય તેને જીવતો ન મળે તો મરેલો પણ એને પકડી ન લીયો એને હું ઘરે ભાગતા ફરતા હોય છે. ગુનેગાર લોકો હોય એ ભાગતા ફરતા હોય કોઈ જગ્યાએ સ્થિર રહી શકે નહીં, ઘરમાં નહીં ભાગતા જ ફરે ક્યારેક ક્યાં ક્યારેક ક્યાં એને નિરાકરણ ગાવતી નથી. કેમ કે એને એમ છે કે હું તો ઘર પાઈશું હું તો એને પકડી લઈશ. એવી જે ચિંતિત દશા છે અત્યંત ચિંતિત દશા લેવી છે, ચિંતાવાળી દશા લેવી છે, તેમ જ્યાં સુધી કર્મબંધન ન કરે ત્યાં સુધી આત્માર્થીને સુખેથી ઊંઘ ન આવે. તત્વ એટલે આત્મતત્વનો નિર્ણય છે, પોતાના સ્વરૂપનો નિર્ણય ન થાય. અંદરમાં જીવન મૂળ સ્વરૂપે છે એવું મૂળ સ્વરૂપે પ્રતિભાસે નહીં, ત્યાં સુધી લીલા અવદૈવ ભાવોમાં સુખ ચેનથી પ્રવૃત્તિ કરવી એનું આત્માર્થીને બનતું નથી, ત્યારે સ્વરૂપ નિર્ણય થાય છે. સ્વરૂપ નિર્ણય કે કોઈ બુદ્ધિની વાત નહીં, કે બુદ્ધિને પહોંચી વળવાથી સ્વરૂપનો નિર્ણય થઈ જશે એવો કોઈ વિષય નથી. એ બુદ્ધિને સ્વરૂપના ઉનાળ સુધી લઈ જતા વચ્ચે જે ઉદય ભાવો આવે છે એ ઉદય ભાવોમાં બોજો લાગે છે, અને એ ઉદય ભાવોમાં ક્યાંય જીવને સંતોષ થાય, શાંતિ થાય, સુખચેન થાય એવું બનતું નથી. અત્યંત કિંમતી ખોવાયેલું રત્ન એના જેવો વિષય છે. અત્યંત કિંમતી રત્ન ખોવાઈ ગયું હોય તો પણ એને ધરે નહીં ત્યાં સુધી એને ક્યારે ચેન પડે, અસુખ થઈ જાય. હરીને ક્યાં હશે, કેમ આમ થઈ ગયું, કેમ મળતું નથી, એવું પોતાનું પરમાત્મા પદ છે. એ પરમાત્મા પદનો અંતરમાં પત્તો ન લાગે ત્યાં સુધી એને ક્યાંય પણ ઠીક લાગીને રોકાઈ જાય. તો શું કહેવું છે, ઠીક પણ થઈને રોકાઈ જાય એ પ્રકાર આત્માર્થીનો હોતો નથી. એવો પ્રકાર ન આવે ત્યાં સુધી ખરી આત્માર્થતા હજી જાગી નથી એવો પ્રકાર છે. આમ જ બને છે, જેને જેની ઉપરમાં ઉતરીને સ્વરૂપને ખોયું ખોજ્યું એ આવી સ્થિતિમાં આવીને પકડ્યું છે, એવી સ્થિતિ થાય છે, બધેથી ઉઠી જાય છે. નહીતર તો કઈ અત્યારે કોઈ ત્યાગી મુનિની નિશા નથી, આ તો આત્માર્થીની ભૂમિકા છે. ત્યાગી મુનિ હોય ને એને ક્યાંય પરિણામ ન લાગે ચારિત્રમોના, બહુ બધું પરિણામ હોય સમજે છે. અહીંયા તો બધું શૂન્ય જ્ઞાન શૂન્ય દર્શન થયું નથી, એ પહેલા સ્વરૂપનો નિર્ણય કરવા માટે આવી સ્થિતિ થાય છે. કેમ જ્ઞાની થવાય છે એની આ બધી પૂર્વ ભૂમિકા છે. શા માટે જ્ઞાનીના પદને નંદનીય પૂજનીય એવું બહુમાન આપવામાં આવે છે, કે આત્માર્થીની ભૂમિકામાંથી બુદ્ધિથી રસ ઉડી ગયો હતો અને પછી તો સ્વરૂપ નિર્ણય થયો, પછી સ્વરૂપ અનુભવ થવાની એવી તો જમી. આ તો સૌમિક દર્શન પહેલા કિંમાં ક્યાંથી આવે છે પરિણામ? સૌમિક દર્શન જે આત્માનું નિર્મળ પરિણામ છે, નિર્દોષ પવિત્ર ધર્મનું જે પરિણામ છે, એ ધર્મના એ ક્ષણના પરિણામની શક્તિમાં અનંત ભવ ભ્રમણનો નાશ અને સિદ્ધ પદ પ્રગટ થવાનું બીજ એની અંદર છે. બુદ્ધિ બીજ તેને કહેવામાં આવે છે, બોધ થયો સ્વરૂપનો. એનું જે આત્મજ્ઞાન થાય છે એ પહેલા પરિણામ ક્યાંથી લાઈનમાં આવી જાય છે એમ કહેવું છે. અત્યારથી કોઈ ચીજ આવતી નથી, સમય દર્શન કોઈ અધર્થી થઈ જાય, ધર્મ કોઈ અધર્થી થઈ જાય એમને એમ નથી. નિર્ણયના કારણે આ ભૂમિકા થાય છે, કે જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી દર્શન પરેશને અજ્ઞાન પરેશની સામે જજુમે છે અથવા માર્ગ પ્રાપ્તિ માટે જુએ છે, પૂરો છે ને માણસ, અને માણસ પ્રિયજનના વિયોગમાં એવા જુએ છે, પાછળ જીવી ન શકે, શરીર ક્રશ થઈ જાય, હાડકા પાછળા થઈ જાય, સુકાતા જાય અને પ્રાણ છોડી દે, ત્યાં એનું મન લાગે નહીં. શોક 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 ઉદાસીનતા ઉદાસીનતામાંથી બહાર નીકળી શકે નહીં. એક જગ્યાએ લક્ષ પકડાઈ ગયું માજી, અહીંયા તો ભજી પ્રાપ્તિ કરવી છે, હજી ઓળખવું છે, એમાં આટલી ચિંતા. આ જીવને ભવભ્રમણનો નાશ થાય એવું જે મૂળ નિદાન પદ છે એ પદના વિયોગમાં જોડે છે એમ લેવું છે. અને એમ એવી સ્થિતિમાં ન આવે ત્યાં સુધી માર્ગની દિશાનું અલ્પ પણ ધ્યાન થતું નથી. કીધું છે શ્રીમતી એ દીધું છે, માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. બહુ વાસ્તવિકતા લીધી છે. 100 વર્ષ પહેલા લખ્યું હોય કે 25 વર્ષ પહેલા કહ્યું હોય, વાતમાં પણ ફેર પડતો નથી. 100 વર્ષ પહેલાનો સિદ્ધાંત તે કાળ દેશકાળ પ્રમાણે જૂનો થઈ ગયેલો છે, અત્યારે કામ ન આવે એવું નથી. સિદ્ધાંત તો સિદ્ધાંત છે, ત્રણેય કાળે વાસ્તવિક વસ્તુના સ્વરૂપને દર્શાવે છે. અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તે પરિભ્રમણની નિવૃત્તિ કેમ થતી નથી અને શું કરવાથી થાય તેને વિચાર્યા વિના, ઉપર ઉપરથી વિચાર્યા વિના એમને તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી જોડ્યા વિના આ પરિભ્રમણનો નાશ કરવો છે એનો ઉપાય ન મળે ત્યાં સુધી એના પ્રયત્નમાં એટલી દ્રઢતા થઈ જાય કે જીવને ન મળે ત્યાં સુધી માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર નથી એવું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. 86 નંબરનો બોલ છે. એમની દશા થઈ છે. 133માં બોલ છે. 23મા વર્ષમાં આજે દશા છે કે એમને એમ થયેલું કે નહીં થયેલું કે કોઈ ઉદ્દેશ દેવાની વાત છે ખાલી તો એના માટે કહે છે કે રાત્રિ ને દિવસે પરમાર્થ વિષયનું મનન રહે છે. આહાર પણ એ જ છે, નિંદ્રા પણ એ જ છે, અમારો આત્મા જ એમને સ્મરણમાં છે, શયન પણ એ જ છે ને સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે ને ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. એટલે બધી ક્રિયામાં આ એક પરમાર્થ વિષયનું મનન રહે છે. અધિક શું છે? હાડ માંસ અને તેની મજ્જાને એ જ રંગનું રંગન છે. શું કહે છે? એક રંગથી રંગાઈ ગયા છે. હાડકા માંસ અને એની મજ્જા પણ એ જ રીતે રંગાઈ ગયા છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. નિજ પરમાત્મા પદ સિવાય રૂમે રૂમે બીજી કોઈ વાત નથી. આજે ક્યારે લાઈનમાં આવે છે? ભક્તિમાં આગળ વધે છે. અને તેમ હોવાને લીધે કાંઈ જોવું ગમતું નથી, નથી કાંઈ સમજવું ગમતું, નથી કાંઈ સાંભળવું ગમતું, નથી કાંઈ ચાખવું ગમતું, નથી કાંઈ સ્પર્શવું ગમતું, નથી જોવું ગમતું કે નથી મન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, કેટલા બોલ લીધા છે, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કાંઈ ઉગતું જણાતું નથી. તે હોતો પણ ભલે ને ન હોતો પણ ભલે, એ કાંઈ દુઃખના કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. આત્માના જે વિષમ પરિણામ થઈ ગયા છે એમાં આત્મભાવ થઈ ગયો છે, આ વિષમ આત્મા દુઃખનું કારણ છે. અને જો સમ છે, સમ છે તો સર્વ સુખ જ છે. આવી આત્માની લગ્ન તે આ લગ્નનો કાળ છે. 23મા વર્ષે એમને સમય દર્શન થયું છે. 23મા વર્ષની એમની જે પૂર્વ ભૂમિકા છે તે આ પ્રકારની છે. સ્થિતિમાં પોતે આવ્યા છે એ બતાવે છે. આ પ્રકારે છે. અહીંયા દર્શન મોગળી જાય છે. આવી સ્થિતિમાં સ્વાનુભૂતિને આવરણ કરનારો ભાવ છે એ ગળે છે. અનાદિથી જેને લઈને સ્વાનુભવને આવરણ થઈ રહ્યું છે એવું એક પરિણામ ચાલે છે. સતત એ પરિણામની પ્રવૃત્તિ છે, ઉપસ્થિતિ છે. એ પરિણામ મટી જાય એ આ ભૂમિકામાં આવે ત્યારે પરિણામ ગળી જાય છે. પછી એને કોઈ અવરોધ નથી. એને સ્વરૂપ દર્શન કરવું, પ્રત્યક્ષ સાક્ષાત્કાર થવો, એમાં એને કોઈ પ્રતિબંધ નથી, કોઈ અવરોધ નથી. સીધો રસ્તો, ચોખ્ખો રસ્તો થઈ જાય છે. દર્શન તીવ્ર છે. જ્ઞાન તો સમજણ કરે છે. સમજણમાં તો એમ છે કે વાત બરાબર છે. સમજણમાં શું છે? વાત બરાબર છે, આમ હોવું જોઈએ, આમ થવું જોઈએ. પણ દર્શનનું જે એવું એવું પ્રવર્તે છે તેથી સમજણ નકામી જાય છે. સમજણનો જે ઉપયોગ થવો જોઈએ ઉપયોગ નથી થતો. સમજણનો ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ નથી થતો. અને ઉપયોગ થવા માટે એની આટલી તો તૈયારી જોઈએ, લગ્ન જોઈએ. જે સમજણ આવી, જે સમજણ થઈ, જે સમજણથી વાત સંમત કરી, એનો ઉપયોગ કરવા માટે પોતે તત્પર થવો જોઈએ, તૈયાર થવું જોઈએ, એનું જોર આવવું જોઈએ. એ નથી આવતું એટલે એમને સમય ચાલે છે. એટલે પોતે કરવા ધારતો નથી. ખરેખર તો પોતે કરવા ધાર્યું નથી. નહીતર 12મા તો 8મા જ્યાં જ્યાં એને જરૂર લાગે કરવા ધારે ત્યાં તો એ જાયલો રહેતો નથી. સીધી વાત છે. ગમે તેમ કરીને પસાન કરે છે. આમ થવું જ જોઈએ, ચાલે જ નહીં, આમ થવું જ જોઈએ. એવું એને પોતાના આત્મહિતને વિશે નથી લાગ્યું કે મારું હિત થઈ જવું જોઈએ, મારો જન્મ મરણનો નાશ થાય અને મોક્ષના માર્ગમાં મારો પ્રવેશ થાય એ થવું જ જોઈએ. ત્યાં એને એ જાતની પકડ નથી આવી. ઉપર ઉપરની ભાવના થઈ છે, ઉપર ઉપરની સમજણ થઈ છે અને સરવારે પાછો તેની તેથી ઉભો રહી ગયો, વિસ્મૃત થઈ ગયું. આ બધા સ્વરૂપની શોધના તીવ્ર રસવાળા પરિણામ છે. જેમને ઊંઘ ભૂલી જાય, જેને ખાવું પીવું ન ભાવે, અથવા જેને ઉદયના કોઈ કોઈ કાર્યમાં રસ ન રહે, નિરસ પરિણામ થઈ જાય, એને મોક્ષની ભૂમિકાનો વૈરાગ્યને ઉપશમ કહે છે. મોક્ષની ભૂમિકાનો વૈરાગ ઉપશમ છે, વૈરાગ્યને ઉપશમ છે, એને બોધ પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા છે. એ સિવાય બોધ ચડે ને જ્ઞાન ચડે. આત્માનો નિર્ણય કરવાની વાત છે કે નિર્ણય કરતા પહેલા નિર્ણય ન થાય તો આ દશા થવી જોઈએ. એમ કેવું ચાલતા જે પરિણામ થાય તો એક સરખા જ પરિણામ થાય. બીજી વાત છે અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા આવે છે, દયા આવે છે. બહુ દુઃખી કર્યું, મને બહુ દુઃખી કર્યું, ઘણો દુઃખી કર્યો, અનંત જન્મ મરણમાં અનંત ભવમાં રજળ્યો, ક્યાંય સુખ ચેન થી રેશી કરું છે, હજી સુધી ક્યાંય સુખ થી ખરું છબીને ઠામ થયું એવું હજી ક્યાંય બન્યું નથી. હવે મારું એ સ્વપદ છે, પરમાત્મા પદ છે, પરમોત્કૃષ્ટ પદ છે, એ નિજ પદમાં ઠરીને ઠામ થવું, પરપદમાં ઠરીને ઠામ થવું એવું બની શકશે. થાયકો હોય, ખરેખરો થાયકો હોય તો વિરામ પામે, થાક ન લાગે ત્યાં સુધી વિરામ પામે નહીં, એને પાત્ર જીવ લીધો છે. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા જેને આવે છે, તે તત્વ પામવાનો, આત્મતત્વનું આત્મદર્શન કરવાનો અધિકારી થાય છે. શ્રીમદજી 23મા વર્ષમાં બધી વાતો સ્વાનુભવથી લખેલી છે. 22 વર્ષની 23 વર્ષમાંથી તો ઘણી પોતાને મેળવણી કરવા માટેની વાતો મળે એવી વાતો લખી ગયા. એ પાછળ પડી ગયા હતા ત્યાં સુધી, એને પણ ક્યાંય સુખચેન થાય એવું નતું. સુખચેન તો ન થાય પણ પ્રાણ છૂટી જાય એટલી અંદરમાં વેદના ઉપડી ગઈ હતી. કેમ મારું પરમાત્મા પદ મને ન મળે, મારા પરમાત્મા પદથી હું છેટો રહું. આ વાત અસલ છે, એટલી વેદના, પ્રાણ છૂટી જાય એવી વેદના છે. એમ લખ્યું છે, ઝડપથી આવ્યા છે, જોરથી આવ્યા છે, એટલે વેદના પણ એવી રીતે છે. પ્રેરણાનો દોર છે, જીવને પ્રેરણા આપે છે. તમારા આત્મામાં શાંત થઈને ઠરો, શાંતિથી આત્મામાં ઠરો. આ જે ઠરવાનું ઠામ છે, બીજું કોઈ સ્થાન નથી. મૂળ વાત તો એ છે, બાકી તો બધું ગરબડ છે. એ સિવાય પોતે દરકાર એને બોધ દેનારા ગરબડ કરી, પણ લેનારા પણ દરકાર નથી કરી. જાય પોતે દરકાર કરવી જોઈએ. ખરેખર તો પોતે પોતાનો દુશ્મન છે, કે પોતે પોતાને દુઃખી કર્યો છે, દુશ્મન થઈ બીજો પોતાનો દુશ્મન નથી થઈ શકતો, થઈ શકતો જ નથી. કરવું હોય કોઈને દુશ્મન આવડ તો પણ થઈ શકતો નથી, અહિત કરી શકતો નથી. અંતરમાં ચૈતન્યના અતિન્દ્રિય આનંદને ચૂકીને બાળક ઇન્દ્રિય વિષયોમાં મૂર્છાઈ ગયેલા બહિરાત્માઓ નિરંતર દુઃખી છે. શું કહે છે? વિવેકની અંદર કહેવાતા સુખી માણસો પણ દુઃખી છે. અંદરમાં કોઈને નિરાતો શાંતિ વેદન નથી અનુભવતા, બધા દુઃખી છે. જેને જળમાંથી સુખ મળ્યું છે બધા દુઃખનું મૂળ છે કે એમાં સુખ લાગે છે. સુખ લાગે છે એટલે ફરી ફરીને સુખ એવા વૃત્તિ ઉત્પન્ન થાય છે, અને એ જ બધા કર્મ બંધન અને એના ફળરૂપ કિંપાત વૃક્ષના મૂળ છે. એ બધા એમાંથી જળના ઝાડ બધા
ઉપસે ઉગે છે.
પોતાના આત્માને ઝેર ચડે અને એને એમ થાય કે મને સુખ થાય છે. જ્યારે રસ મૂળે છે ત્યારે એને ઝેર ચડે છે, ત્યારે એને એમ થાય છે મને સુખ થાય છે. આગ લાગે શરીર ને આગમાં માથું વાળકલા પકડાય જલ્દી હોય જાય, તો કે મારે જ્યોતિ જ્યોતિ થઈ મારા 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 માથામાં જ્યોતિ થઈ હરમ કરી દઈશ, જ્યોતિ નથી થઈ હરી દઈશ, મારે જ્યોતિ નથી પ્રગટી, પણ ભ્રમણા થાય છે એવી વાત છે. બહુ શાંતિથી ધીરા થઈને આ બધા પરિણામનું અવલોકન કરે તો ખબર પડે કે જેમાં સુખનો આભાસ થાય છે એના દુઃખ કેટલું છે એ સમજાય. પણ કાંઈક ધીરજની અંદર જોડે ત્યારે ખબર પડે ને, જોયા વગર કેમ ખબર પડે, તપાસ્યા વગર કેમ ખબર પડે પરિણામ. અંતરમાં ચૈતન્યના અતિન્દ્રિય આનંદને ચૂકીને છોડીને બાહ્ય ઇન્દ્રિય વિષયોમાં મૂર્છાઈ ગયેલા બહિરાત્માઓ નિરંતર દુઃખી છે, એને દુઃખની ધારા ક્યારેય પણ એક સમય માટે મટતી નથી. દુઃખી 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 હશે ત્યારે પણ દુઃખી, ખુશી દેખાય ત્યારે પણ દુઃખી, ઊંઘે ત્યારે દુઃખી, બધી જ હાલતમાં દુઃખ નીકળે છે. દેખાવ ખોટો થાય છે, કેન્સર છે, પીડા છે, અત્યારે કઈ કોઈ વાતમાં હસી જાય તો મને કાંઈ ઉપાધિ વ્યાધિ મટી ગઈ છે એ રીતે એ ધારા તો ચાલુ જ છે. આનંદના અંગને અતિન્દ્રિય આનંદ સ્વરૂપને જે ચૂક્યો છે અને જેને બાહ્ય પદાર્થોમાં પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખની કલ્પના થાય છે, એ મૂર્છાઈ ગયો છે. પોતાના પોતાનું ભાન ભૂલેલો હોવાથી મૂર્છાઈ ગયો છે. બહિરાત્મા નિરંતર દુઃખી છે, બહિરાત્મપણામાં નિરંતર દુઃખ છે, ક્યાંય દુઃખ વગરનો એક સમય નથી. દુઃખનું જાદુ જ્ઞાન થઈ ગયું હોય કે દુઃખનું દુઃખ ન જોઈ શકે, પછી સ્વભાવને તો એ ક્યાંથી જોવે, તો સૂક્ષ્મ વસ્તુ છે સ્વભાવમાં. અને મારું સુખ મારા આત્મામાં છે, બાળાની ઉંદરી વિષયોમાં મારું સુખ નથી અથવા જરા પણ સુખ નથી, સુખની ગંધે નથી, એવી દ્રઢ પ્રતિતિ કરી અંતર્મુખ થઈને જે આત્માના અતિન્દ્રિય સુખનો સ્વાદ લે છે તે ધર્માત્મા નિરંતર સુખી છે. કોણ સુખી છે? તે ધર્માત્મા નિરંતર સુખી છે. બૈરા તે અંતરાત્મા છે, અંતર્મુખ થયેલા તે બધા અંતરાત્મા છે. અંતરમાં રહેલા પરમાત્મા પદને જે સેવે છે, એની જે સેવા કરે છે, પરમ પદની, પરમાત્મા પદની જે સેવા કરે છે તે સુખી છે એમ કેમ છે? એમાં સુખ થાય, બાકી બીજી કોઈ રીતે સુખ થાય જગતમાં ન કોઈને થયું છે, ભૂતકાળમાં ન ભવિષ્યમાં કોઈને થશે, ન વર્તમાનમાં કોઈને થઈ રહ્યું છે. ઈચ્છાના ભડકામાં ફળવે છે. શું થાય છે? જીવ ઈચ્છાના ભડકામાં ફળવે છે. અંદરના અતિન્દ્રિય આનંદ વગર એ ભડકો કોઈ રીતે શાંત થાય એવું નથી. આત્માની શાંતિ અંદરમાંથી ઉત્પન્ન થયા વિના અશાંતિનો, ઈચ્છાનો ભડકો કદી નાશ થાય એવું, તૃપ્ત થાય એવું નથી, શાંત થાય એવું નથી. ગમે તે કરીને પણ કોઈ રીતે શાંત થાય એવું નથી. એક જ ઉપાય છે, એના માટે પહેલા પ્રતિક કરી કે વિશ્વાસ આવો, મારું સુખ મારા આત્મામાં છે, આ વિશ્વાસ આવો જોઈએ. શું જ્યારે બહારના સુખ લાગે છે ત્યારે પોતે પરમાનંદ રૂપ છે એ વાત ક્યાં ગઈ? પોતે જ પરમાનંદ રૂપ છે એ વાત ક્યાં ગઈ? પોતાના પરમ આનંદનું સ્વરૂપ પોતે જ છે એવી હયાતીને છોડી દે તો જ એને લાગે, નહીતર તો લાગવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે જે સામે ચીજ છે એ તો પરમાણુ છે, એમાં તો કોઈ સુખ દુઃખ કાંઈમાં નથી, એ તો ખાલી પરમાણુ છે, બીજું કાંઈ નથી. સુખ છે એમાં, કાંઈમાં દુઃખ છે, ગમે તે પર્યાય પરિણમે ના હોય તો પણ એમાં સુખે નથી ને એમાં દુઃખ નથી. સદા હાજર છે છતાં પોતે વિમુખ થાય છે, પરમ પુરુષ છે પોતે જ વિમુખ થાય છે, એમ વાત છે. ખરેખર પોતે વિરુદ્ધ જાય છે, વિમુખ થાય છે. મારું સુખ મારા આત્મામાં છે, બાહ્ય ઇન્દ્રિય વિષયોમાં મારું સુખ નથી, જે અવતરણ ચિહ્નમાં લીધું છે એ આત્મ વાક્ય છે. બરોબર, એટલા માટે અવતરણ ચિહ્નમાં લીધું છે. એવી દ્રઢ પ્રતીતિ, એવો જે ભાવ, એ પ્રતીતિ સહિતનો, દ્રઢ પ્રતીતિ સહિતનો હોય એ જીવ અંતર્મુખ થાય છે. માત્ર વિચાર કરીને હા પાડે છે અંતર્મુખ નથી થતો, એની દ્રઢ પ્રતીતિ સહિત અંતર્મુખ થવાય છે. એનો એક વિશ્વાસ હોય છે, સામે બધો વિશ્વાસ, વિપરીત વિશ્વાસ ખલાસ થઈ ગયો હોય છે, ઉડી ગયો હોય છે. દ્રઢ પ્રતીતિ કરીને અંતર્મુખ થઈને જે આત્માના અતિન્દ્રિય સુખનો સ્વાદ લે છે, એની અંદરમાં આનંદનો દરિયો ડોલતો દેખાય છે. બહારમાં સુખથી શૂન્ય જગત દેખાય છે, આખું જગત સુખથી શૂન્ય દેખાય છે. અંદરમાં પોતાનું સ્વરૂપ આનંદનો દરિયો ડોલતો હોય એવું દેખાય છે, એવી પ્રતીતિનો વિષય છે. તે આત્મા અંતર્મુખ થઈ આત્માના અતિન્દ્રિય સુખનો સ્વાદ લે છે, અતિન્દ્રિય સુખમાં મોજ કરે છે, તે ધર્માત્મા નિરંતર સુખી છે. એને શાંત રસની પરિણતિ ઉત્પન્ન થઈ છે. અંદરમાં આત્માનું ચૈતન્ય રસ, અમૃત રસ ઉત્પન્ન થયો છે. રસનો જે સ્વાદ છે એ તો બાહ્ય પદાર્થોનો સ્વાદ શબ્દોમાં નથી આવતો, આજે રૂપી પદાર્થોનો સ્વાદ પણ શબ્દોમાં નથી આવતો, અરૂપી ચૈતન્ય અમૃત રસનો સ્વાદ કેવી રીતે આવે શબ્દોમાં? એવું એ અમૃત રસનો સ્વાદ છે, આનંદ અમૃત. ધર્માત્માને માટે એમ કહ્યું સંસારની નિર્જરાથી કારણ જગન્ય જ્ઞાનીને જ્ઞાની છે તો પણ એમ કહ્યું કે આનંદ નામૃત નિત્ય ભોજી, આનંદ અમૃતનું નિરંતર નિત્ય ભોજન કરનારા છે અને એનાથી જે પરિતૃપ્ત છે તેથી કરીને એને બાહ્ય વિષયમાં સુખની મૂર્છા થતી નથી. તો પરિણામ જેટલું ખસીને જાય છે પૂર્ણ નથી એટલે એટલું દુઃખ અનુભવ કરે છે, જેટલું પરિણામ છટકેલું છે અપૂર્ણ છે એટલું દુઃખ જોવે છે. અંદરમાં જેટલું છે એમાં આનંદ છે, એમાં આનંદની ધાર ચાલે છે, એનાથી તૃપ્ત છે, એ મુખ્ય પરિણામ છે. તે અતિંદ્રિય સુખનો સ્વાદ લે છે, તે ધર્માત્મા નિરંતર સુખી છે એમ કહીને એમ પછી તારે સુખી થવું હોય તો આ રીતે આમ થાય પ્રેરણા આપે છે. ધર્માત્માની દશા બતાવીને મુમુક્ષુને પણ ઉત્સાહિત કરે છે કે તું પણ તારા આનંદ અમૃતના સ્વાદને અનુભવમાં લે, ઝેરના સ્વાદને છોડી દે, અમૃતના સ્વાદને અનુભવમાં લે એમ કહેવું છે. કહેવાનું માત્ર નથી એની ભાવનામાં આવીને પરિણામમાં આવવા માટે ભાવાન્વિત થવું જોઈએ. ગુરુગુરુઓને એક એક પ્રવચનમાં કેટલા ભાવ વિભોર થાય છે, જ્યાં જ્યાં ચૈતન્યની વાત આવે છે, સ્વભાવની વાત આવે છે, કેટલા રસથી કરે છે. આ તો આત્મા એટલે જેને કાંઈ દુખાઈ ગયું, આત્મા એટલે આત્મા, હવે આત્મા ફાત્મા થાય, આત્મા ફાત્મા બધું થયા જ કરે છે. આત્મા એને નિરસ રસ નથી આવતો, બહારમાં રસ પીવો છે એટલે આત્માનો રસ નથી પડતો. જેને આત્મામાં રસ પડે છે એને બહારમાં નથી પડતો. બે ભાવ જુદા જુદા સ્પષ્ટ છે, દિશાનું જે છે ને દૈનિક ભાવ અને અંતર્મુખ ભાવની દિશા છે. પરિણામ છે એટલે એ પરિણામની અંદર શુદ્ધિ અશુદ્ધિ અશુદ્ધિ બંને છે, રાગ વિતરાગતા બંને છે અને બંનેની ધારા પોતપોતાની દિશામાં વર્તે છે. આત્મ પરિણામ છે તે અંતર્મુખ થઈને વર્તે છે, અન્ય પરિણામ છે તે અન્ય પદાર્થની સન્મુખ થઈને વર્તે છે. અદ્વૈત માત્રામાં જાય છે અને બહુ સારા છે એટલે એને રોગ પરિણામ કીધું છે, કેમ કે એ પરિણામ બહુ અલ્પ માત્રામાં હોય છે અથવા નિરસપણે હોય છે, એમાં રસ નથી. જે અંતર્મુખ પરિણામ છે એમાં ઘણો રસ છે, બહિર્મુખ રસ છે એમાં લુખા થઈ જાય છે, લુખા પરિણામ થઈ જાય છે, નિરસ પરિણામ થઈ જાય છે. રસ પરિણામે પ્રવર્તવું પડે છે, પ્રવર્તવું નથી પણ પ્રવર્તવું પડે છે. જેમ કોઈ ધક્કો મારે છે અને ધક્કો લાગી જાય છે અને બહાર જાય છે એવી રીતે દરિયાની અંદર એવો પવન હોય, જાણ હોય કિનારે, પવનનો ધક્કો લાગે જે દિશામાં મધ્ય દરિયા તરફ જવાનો એ ધક્કો લાગે છે, પણ હલેસા કઈ ઊંધા મારે, હલેસા તો કિનારે આવવાના મારે, હલેસા કઈ દરિયામાં જવાના, હલેસા ન મારે. પુરુષાર્થ તો અંતર્મુખ થવામાં જ કામ કરે,
વધારે જરૂર
છતાં પણ એવા પૂર્વ કર્મના ઉદયમાં અશક્તિને લઈને થોડો ધક્કો લાગે છે, પણ એ ગૌણ છે. એટલે અંતર્મુખ ધારાની મુખ્યતા જોઈને ધર્માત્મા નિરંતર સુખી છે એમ કહેવામાં આવે છે. નિજ ચૈતન્ય વિષયને ચૂકીને બાહ્ય વિષયોમાં સુખ દુઃખની બુદ્ધિથી ક્યાંક સુખ ને ક્યાંક દુઃખ બે ભાગ પાડી નાખ્યા છે, અનુકૂળતા અને પ્રતિકૂળતા, સુખના વિષયો અને દુઃખના વિષયો એવા બે ભાગ પાડ્યા છે બાહ્ય પદાર્થોમાં. એ પોતાના ચૈતન્યને ચૂકીને બાહ્ય વિષયોમાં સુખ દુઃખની બુદ્ધિથી, બુદ્ધિ એટલે અભિપ્રાય છે, સુખ આ પદાર્થ સુખરૂપ છે, સુખનું કારણ છે, આ સંયોગ દુઃખનું કારણ છે એવો અભિપ્રાય, ઇષ્ટ અનિષ્ટપણા સહિતનો અભિપ્રાય છે કે આ પદાર્થ મને ઇષ્ટ છે સુખનું કારણ છે એટલે ઇષ્ટ છે, દુઃખનું કારણ છે એટલે અનિષ્ટ છે. પછી ઉદય આવે ત્યારે રસ પડી પીડ્યા વગર રહીએ છીએ, પહેલેથી નક્કી થઈ ગયું હોય કે આ મને ઠીક છે, એટલે જ્યાં ઉદય આવે ત્યાં રસ પૂર્ણ થઈ આવે ના રે, પહેલેથી માની રાખ્યું હોય કે આ મને દુઃખનું કારણ છે એટલે ઉદય આવે એટલે દ્વેષનો રસ, ઓલા પણ રાગનો રસ તીવ્ર થઈ આવીના રહે ને એના દ્વેષનો રસ તીવ્ર થઈ આવીના રે. જેની જે કિંમત લાગી છે ત્યાં તો ભલે ખોટું લાગે છે તો કેવું પરિણામ થાય છે વાસ્તવિકતામાં આવે તો અહીંયા પણ એવું થાય, નિરાધક પરિણામ થાય અથવા વિરાધક પરિણામમાં રસ વધે તો પાત્ર જીવને અંદરમાં ગભરાટ છૂટે. ધારણ કે ઝેરનું ઇન્જેક્શન મારતું હોય એમ ગભરાટ છૂટે, એ બધા પાત્રતાના લક્ષણ છે. બીજું કાંઈ શોધમાં ઉપાધાતમાં કેટલીક વાતો લીધી છે. બાહ્ય વિષયોમાં સુખ દુઃખની બુદ્ધિથી અજ્ઞાનપણે જીવો દિન રાત બળી રહ્યા છે, દિન રાત બળે છે એમ કે છે. ભલે માને કે અમે સુખી છીએ પણ ખરેખર અંદરમાં બળે છે, અંદરમાં અગ્નિ આકુલતાની અગ્નિ બરાબર સળગે છે. ન ખબર પડે એટલે નથી એમ નથી, પોતાને ખબર ન પડે દુઃખની એટલે દુઃખ નથી એમ નથી, ખબર પડે એવો વખત આવશે વાર નહીં લાગે. અત્યારે કોઈ એમ મને ગમારે તો અનુકૂળતા છે, આમ દામને થામ છે, કાંઈ વાંધો આવે એવું નથી, એટલે લહેરથી રહીએ છીએ, જીવીએ છીએ. ઉપર ભાઈ થોડી વારમાં તને સમજણ પડશે કે એમાં જે લહેર માની હતી એમાં પોતાનું પંચર પડશે ત્યાં અંદર શું એવો હખડ દખડ થઈ જશે, ભારે કરી પંચર નાનું પડ્યું છે પણ હવા તો બધી નીકળી જશે, ગાડી નહીં આવે આપણી આગળ, હવે ગાડી આગળ આવે એવું નથી. આવે છે ને કોઈને કાંઈ ને કોઈને કાંઈ ને કોઈને કાંઈ એકાદો ધક્કો લાગી જાય છે, પચાવ વટાવ્યા પછી હાથ વટાવ્યા ત્યારે પછી અંદર ભય થાય છે કે અરે રે હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે. એ થયા વગર રે નહીં, ભલે ગમે એટલી લહેર છે એમ માને પણ એને ભય થયા વિના સાતે ભયથી ગ્રસિત જ છે. આમ તો કૃત્રિમ આનંદ માને છે અથવા કૃત્રિમ આનંદમાં પોતે પોતાને ઠગે છે. શું કરે છે અંદર માંથી આનંદ આવતો નથી, આત્મા માંથી જે આનંદ આવવો જોઈએ નિરાકુર એ આનંદ આવતો નથી, પણ આનંદ નથી આવતો, એને આનંદ માની માનીને પોતે કૃત્રિમતા કૃત્રિમતા કરીને ઠગાય છે. બહુ સારા કપડા પહેર્યા એનું શું, બહુ સારા દાગીના પહેર્યા એનું શું, બહુ સારો સારું ખાધું એનું શું, પણ ક્યાં અંદરમાંથી ક્યાંયથી સુખ આવે છે, પણ ઠગે છે પોતે, પોતે પોતાને ઠગે છે. મેં આનંદ કર્યો, મને શું થયું, મેં આનંદ, મારે આનંદ હતો, મારે ખૂબ મજા હતી, જ્ઞાન હતું, કે છે શું કરવા, કઈ દેખાડે છે શું કરવા, કે છે નહી, શો કરવો છે, એટલે ઠગે છે. બીજાને ઠગવા જાય છે, પેલા પોતે ઠગાણો છે, બીજાને ઠગવા જાય છે. શું કહે છે કે પોતાના ચૈતન્ય વિષયને ચૂકીને, આનંદ અમૃતને ભૂલીને, બાહ્ય વિષયોમાં સુખ દુઃખની કલ્પના કરીને, અભિપ્રાય રાખીને જગતમાં જીવ દિન રાત બળી રહ્યા છે, સળગી રહ્યા છે. જ્ઞાનનો જે નજરથી જોવે છે એ બધાને હળગતા જોવે છે. દુનિયામાં દાવાનો લાગ્યો છે, આકુલતાનો દાવાનો લાગ્યો છે, કોઈ વિરલ જીવ, કોઈ ભાગ્યવાન જીવ બચીને મોક્ષ માર્ગમાં આવે છે. આખું જગત હળગે છે આકુલતાથી, એમાં કોઈક જીવ મોક્ષ માર્ગમાં આવે છે, કોઈક જેમ ઉડીને ભાગશાળી કોઈ છૂટો પડી જાય, છૂટો પડીને કોઈક મોક્ષ માર્ગમાં આવે છે, બાકી તો બધા હળગ્યા છે, હળગતા જ જોવે છે આ જ્ઞાનીની નજરથી. અરે જીવો, હવે છેલ્લું વચન છે, પ્રેરણાત્મક છે. અરે જીવો, પરમ આનંદથી ભરેલા તમારા આત્માને સંભાળો. પરમાનંદથી છલોછલ ભરેલા, ફાટ ફાટ આનંદ છે એમ કે છે. જેમ તણકો ભરે ને કોઈને લોહી નીકળે એવી તંદુરસ્તી હોય, જરાક વાગે ત્યાં જોઈને શેર છૂટે, ધાર છૂટે, એમ આનંદ એટલો ભરેલો છે. જરાક અંદરમાં સહેજ ભીસ આવે છે પુરુષાર્થને, એ અંદરથી આનંદ ઉછળીને બહાર આવે છે. એવો બહાર આવે છે કે એની કોઈ દિવસ પછી નાશ થવાની પરિસ્થિતિ રહેતી નથી. અરે જીવો, પરમાનંદથી ભરેલા તમારા આત્માને સંભાળો. જીવો તો ખરા, એની સામું તો જોવાની કથી, બીજું કાંઈ કરવું પડે એમ નથી. ચિત્ત તૈયાર છે, પોતે જોતો નથી, વિમુખ થઈને અનાદર કરે છે, એને સન્મુખ થવાનું કહે છે કે એને સંભાળો અને આત્માના શાંત રસમાં નિમગ્ન થાવ. એને સંભાળીને પોતાના અનંત શાંત રસમાં મગ્ન થાવ, એમાં લીન થાવ, એમાં ઠરીને ઠામ થઈને એમાં જ જામી રહો. બહાર નીકળવામાં ક્યાંય શાંતિ નથી, બહાર નીકળતા શાંતિ છે. ઉપયોગ બહાર નીકળ્યા, રાગની વાત નથી કરતા હું, જ્ઞાનનો પર્યાય છે, સમૃદ્ધ જ્ઞાનનો પર્યાય છે. ઉપયોગ બહાર નીકળ્યા કે જમકા દૂધ સમજો, આટલો નિષેધ આવે છે. બહિર્મુખ પરિણામ થવામાં આટલો નિષેધ આવે છે કે અંદરમાં અનંત શાંત રસ ભરેલો છે, ઘટક ઘટક અમૃત પીએ છે શુદ્ધોપયોગમાં, તો પછી બહાર શું છે? જાય છે બહારમાં, કોઈ શાંતિ મળેલી નથી, કોઈ સ્થાન નથી પોતાનું. જેમ કે અજાણ્યા શહેરમાં જાય, એક પોતાનું ઘર ન દેખાય, બીજા કોઈ શહેરમાં જાય કોઈ પોતાનું ઘર દેખાય છે કે ક્યાંક ઘરે જઈને નિરાતે ફરીને ઠામ થઈએ, આરામથી આરામ કરીએ, કોઈ ઘર નથી આપણું. એમ જગતમાં જ્ઞાનીને પોતાના આત્મા સિવાય કોઈ સ્થાન દેખાતું નથી, એટલે એનો નિષેધ આવે છે. ઉપયોગ વગર ઈચ્છાએ, વગર ભાવનાએ ચાલ્યો જાય છે, એનો નિષેધ આવે છે, જોરથી નિષેધ કરે છે. એ તો જન્મનો દૂત જાણે, મૃત્યુ મળવા માટે જવું છે બહાર, શું કરવા બહાર જવું છે, કે બહાર જવામાં ક્યાંય ભાવ નથી, અંદરમાં ઠરીને શાંત થઈને રહ્યું સાદું અનંત કાળ પર્યંત અનંત ભગવાનની સ્થાપના એ જ છે, સાદે અનંત કાળ ભીન થઈને અંદર માં રહી ગયું, એવું કોઈ સ્વરૂપ છે અને એ જ માર્ગે જવાની શ્રી ગુરુની પ્રેરણા છે. એ જ માર્ગે તું જા, હું માર્ગને છોડી દે અને તારા વાસ્તવિક માર્ગને તું સંભાળ.
જય હો, જય હો.